તારીખ 8/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 696 અને 697 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 319 મૂળ કેસેટમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ છે.
સંસારનો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર કરતા પણ ઘણો મોટો છે. સ્વયંભૂ રમણ સમુદ્ર ને મર્યાદા છે, સંસાર સમુદ્ર છે અમર્યાદિત છે. અનંત કાળથી જીવ એમાં તણાયો છે. એવા અલૌકિક પુરુષાર્થના પરાક્રમથી જેમણે સંસારથી તરવાનું કાર્ય કર્યું, એમના પરાક્રમને લીધું છેલ્લી જે છે તે પુરુષાર્થને સંભાળી એમ લીધું છે. એ પુરુષાર્થનું સ્મરણ કરી રોમાંચિત આશ્ચર્ય થાય છે. પુરુષાર્થનું સ્મરણ કરતા રોમાંચિત આશ્ચર્ય થાય છે. આશ્ચર્યનું વિશેષણ લગાડ્યું છે. રોમાંચિત આશ્ચર્ય થાય છે, અનંત આશ્ચર્ય થાય છે અને મૌન એવું આશ્ચર્ય થાય છે. વાણી કહેવાનું કરી શકતી નથી, વાણીની તાકાત બહાર છે એટલું આશ્ચર્ય થાય છે. એટલે મૌન આશ્ચર્ય થાય, મૌનનો એક અર્થ છે. એમને નમસ્કાર કરીને આ પત્ર લખ્યો છે સૌભાગ્યભાઈ ઉપર. સહેજ વિચારને વર્થે પ્રશ્ન લખ્યા હતા એ તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા એટલે પોતાની વિચારણામાં એ વાત સંમત હતી. વિશેષ વિચાર થાય એના માટે સહેજે સહેજે અસમાધાન હતું ને પ્રશ્ન લખાતા એમને. સહેજ વિચારને અર્થે લખાતા એટલે અસમાધાનને કારણે નહોતા લખાય, પણ વિચારમાં વિશેષ લેવાને માટે પ્રશ્ન લખ્યા હતા કે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કઈ એક પરમાર્થ વ્યવહારૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે અને તે આદિ કારણથી માત્ર પાંચ લખવાનું પણ કર્યું નથી. આજે એમના વચનો છે એ એમના દશાની ગહનતાને ઊંડાણને સંક્ષેપમાં વર્ણવે છે. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે પરમાર્થ વ્યવહારરૂપ જે પ્રવૃત્તિ છે, ખાલી વ્યવહાર વ્યવહારરૂપ પ્રવૃત્તિ નથી પણ પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે તો સહજતા શું? એ પ્રવૃત્તિ પણ જો કૃત્રિમતા ધારણ કરતી હોય તો સહજતાનું સ્વરૂપ શું પછી? તો કે એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદ મૂકે એની જે સહજતા છે એની પાસે પરમાર્થ વ્યવહારૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે અને તે વગેરે કારણોથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. શું કહે છે કે જે પ્રારબ્ધનો ક્રમ ધારાવાહી ઉદયમાન છે એ પ્રારબ્ધનો ક્રમ એ ધારાએ સમ્યક પ્રકારે વેગવો ઘટે છે. વિચારણીય પ્રશ્ન એટલો છે મુમુક્ષુજી માટે આ જગ્યાએ કે પૂર્વકર્મનો ઉદય મુમુક્ષુજીને પણ છે કે જેની ભાવના સ્વરૂપ પ્રાપ્તિની છે, જેની ભાવના આત્મકલ્યાણની છે, જન્મ મરણથી છૂટની છે. અને પૂર્વકર્મ જ્ઞાની પુરુષને પણ છે કે જે જન્મ મરણથી છૂટવાના માર્ગમાં પ્રવેશ કરી ચૂક્યા છે, ચોથા ગુણ સ્થાનથી એ પ્રવેશ કરી ચૂક્યા છે. એટલે એ છૂટવાની જે પ્રક્રિયા કરે છે, મોક્ષ માર્ગમાં આગળ વધે છે, મોક્ષ પ્રત્યે જેવો અનન્ય ભાવે ક્ષણે ક્ષણે પ્રવૃત્તિ કરે છે, એટલે એને તીવ્ર મુમુક્ષુ થયા. 254માં મુમુક્ષુ અને તીવ્ર મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષુની વ્યાખ્યા પણ એ કરી કે જે મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે અનન્યપણે આગળ વધે. પાનો 288 છે, એમાં એ વાત લીધી છે. પહેલેથી છઠ્ઠી લીધી કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે જ પ્રયત્ન કરવો. એનું જે ધ્યેય છે મોક્ષ, એના માટે પ્રયત્નવંત થવું, એ પ્રયત્નમાં મોહ નડે છે. મોહાશક્તિને લઈને જીવ એ પ્રયત્ન કરી શકતો નથી, પણ મુમુક્ષુ તે છે કે જે મોહાશક્તિની અંદર મૂંઝાઈને પાછો વળવા માગે છે, મોહાશક્તિમાં રોકાઈ જવા માગતો નથી અથવા રોકાઈ શકતો નથી, રોકાતો નથી, ઉલટાનો મૂંઝાય છે અને પાછો વળે છે. તો કહે છે કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરવો, એ મુમુક્ષુ છે. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. અનન્ય પ્રેમે કહો, અનન્ય ઉત્સાહથી કહો, અનન્ય ઉમંગથી કહો, અનન્ય રસથી કહો, અનન્ય પ્રયાસથી કહો, અનન્ય ઉદ્યમ છે, ક્ષણે ક્ષણે પ્રવર્તે છે. તો ઉદય તો બંનેને છે. હવે વિચારણીય પ્રશ્ન શું છે કે ઉદય બંનેને છે એટલે બાહ્ય પરિસ્થિતિમાં બે સરખા છે. માનો કે જ્ઞાની મનુષ્ય છે, મુમુક્ષુ પણ મનુષ્ય છે. જ્ઞાનીને વ્યવસાય આદિ પૂર્વકર્મ ગ્રસ્ત દશા છે, મુમુક્ષુને પણ ગ્રસ્ત દશા છે જેમાં વ્યવસાય આદિ છે, બરાબર. તો બાહ્ય પરિસ્થિતિ લગભગ બંનેની મનુષ્યોચિત ઉદયની સરખી છે. મનુષ્યને કે નારક નર્ક નારકીને ઉચિત ઉદય ન હોય, દેવને ઉચિત ઉદય ન હોય, કે એને તિર્યંશને ઉચિત ઉદય ન હોય, સામાન્યપણે. પછી કોઈને તીવ્ર પુણ્યનો ઉદય હોય, કોઈ તીવ્રને પાપનો ઉદય હોય, એ કોકને હોય, એને એક બાજુ આપણે રાખીએ અપવાદ ગણીને. પણ સામાન્યપણે મુમુક્ષુને અને જ્ઞાનીને વિચારવામાં આવે તો લગભગ સરખો ઉદય છે. તો જ્ઞાની ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે છે પ્રારબ્ધને વેદતા. તો મુમુક્ષુએ એ સમજીને, એ વિચારીને, એ પ્રકારને અનુસરતા, જ્યારે સમજે તો અને અનુસરે, ન સમજે તો ક્યાંથી અનુસરે, એને પણ આત્મા પ્રત્યે વળવાનું, જેને આત્માર્થ કહેવાય છે, એવી આત્માર્થની દશાની પ્રાપ્તિ થાય, ક્રમે કરીને એ મોક્ષ માર્ગમાં આવી શકે. એટલા માટે એમણે કહ્યું છે કે જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય, એમ કહેવા પાછળ આ હેતુ છે. વિષય જરા ઉપર ઉપરથી વિચારવા જેવો નથી, ઊંડાણથી વિચારવા જેવો આ વિષય છે કે જ્યારે બંનેને ઉદયમની ધારા બરાબર લગભગ સરખી વર્તે છે તો જ્ઞાની શું કરે છે કે એક ધારાએ ઉદયને વેદતા, એક ધારાએ વેદવા યોગ્ય જે પ્રારબ્ધ, સમ્યક પ્રકારે વેદવા યોગ્ય જે પ્રારબ્ધ. જેમ કે જ્ઞાનીના શરીરમાં પણ રોગ આવે છે, મુમુક્ષુના શરીરમાં પણ રોગ આવે છે. રોગનો ઉપદ્રવ, રોગની પીડા એ સૌથી વધુ નજીકપણે આત્માના પર્યાય ઉપર અસર કરનારો સંયોગ છે. બીજા સંયોગમાં તો માણસ ગમે તે બીજું અવલંબન લે તો લઈ શકે કે આજે ને કાલે આપણા સંયોગ સુધરશે. આપણે પ્રયત્ન તો કરીએ છીએ આમાંથી નીકળવાનો, મુશ્કેલીમાંથી આની નહીને આની મદદ લેશું, આમ નહીં આમ કરશું, એમ ગમે તે રીતે હળવું કરે, પણ પીડા ઉપડે એમાં તો બીજો કોઈ ઉપાય રહેતો નથી, એમાં કાંઈ સમાધાન થતું નથી. સિવાય કે ઘેનના ઇન્જેક્શન લે કે ઘેનની ગોળી લે, પણ એ પણ અમુક હદે કામ કરે છે, અમુક હદની બહાર એનો પણ ઉપાય હોતો નથી. ત્યારે જ્ઞાની શું કરે અને જ્ઞાની જે કરે એવું મુમુક્ષુએ કરવું, એટલા પૂરતો એ વિષય મુમુક્ષુને પ્રયોજનભૂત છે. જ્ઞાની એ જ વખતે પોતાના જ્ઞાનાનુભવને સંભાળે છે કે મને મારામાં ફક્ત મારા જ્ઞાનનો અનુભવ થાય છે, મારા જ્ઞાનની સત્તામાં સિવાય જ્ઞાન બીજાનો અનુભવ થતો નથી. મારું જ્ઞાન એક અભેદ કિલ્લો છે કે જેમાં પીડાનો ઉપદ્રવનો પ્રવેશ થવો અશક્ય અને અસંભવિત છે એવો વિચાર કરે છે એમને, પણ એવો પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે. જ્ઞાન પણ એવું જ વિદ્યમાન છે કે જે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની વેદનાનો પ્રવેશ થયો નથી, થતો નથી અને થઈ શકવાનો પણ નથી. તો એવું જ્ઞાન તો મુમુક્ષુને પણ છે. જે જ્ઞાનમાં પીડાનો પ્રવેશ નથી, તે જ્ઞાનમાં, તે જ જ્ઞાનમાં મુમુક્ષુના જ્ઞાનમાં પણ પીડાનો પ્રવેશ નથી. ફક્ત ફરક એટલો છે કે જ્ઞાની એવી સત્તાને ગ્રહણ કરીને પ્રવર્તે છે, જ્યારે મુમુક્ષુ દશામાં જો જીવ વેદનામાં ખેંચાઈ જાય છે તો વેદનામાં લીન થઈને નવા કર્મને બાંધે છે. એને એ વિચારવા યોગ્ય છે કે જો જ્ઞાનીના જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ નથી તો હું મુમુક્ષુ છું એટલે કાંઈ મારા જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ છે? તો પ્રવેશ તો મારા જ્ઞાનમાં પણ નથી. જો એ બંધાય નહીં ને હું બંધાય એવું શું, હું બંધાવું એવું શું કરવા? તમારી પાસે દુકાન છે, મારી પાસે દુકાન છે, તમારી પાસે મૂડી છે, મારી પાસે મૂડી છે, બંનેની પાસે બજારમાંથી માલ લેવા માટે બજાર ખુલ્લી છે, તમે પણ ખરીદી શકો છો, હું પણ ખરીદી શકું છું. સંપત્તિ ન હોય તો ખરીદી ન શકાય, પણ મૂડી હોય તો તમે ખરીદો, મૂડી વાળો બીજો પણ ખરીદે. એમ જે જ્ઞાનમાં પીડાનો પ્રવેશ નથી એવું જ્ઞાન બંનેની પાસે છે, ફક્ત અનુભવ કરવાની પદ્ધતિ બદલવાની સવાલ છે આયા. જે કાંઈ પિન પોઈન્ટ વાત છે એ આટલી છે કે જ્ઞાની કઈ રીતે એ જ પ્રસંગનો અનુભવ કરે છે, અજ્ઞાની ભૂલથી એ જ પ્રસંગનો બીજી રીતે અનુભવ કરે છે કે જે દુઃખનું કારણ થાય છે, બંધનનું કારણ થાય છે, જ્ઞાનીને સુખનું કારણ થાય છે અને મુક્તિનું કારણ થાય છે. અહીં સુધી વિષય સ્પષ્ટ છે. પોતે જો જ્ઞાન દશાને વિચારવા સમજવા ધારે તો કે જ્ઞાની એ વખતે પોતાના જ્ઞાનને સંભાળે છે, એ એમ અનુભવે છે કે મને મારો આત્મા તો જ્ઞાન પણ અનુભવમાં આવે છે, જ્ઞાનમાં દુઃખ નથી પીડા નથી, આત્મા જ જ્ઞાન પણ વિદાય છે. પ્રારબ્ધ છે એ તો સમ્યક પ્રકારે જણાય છે, સમ્યક પ્રકારે જણાય છે એટલે વેદના રૂપ પ્રારબ્ધનો જે ઉદય એ તો માત્ર મારાથી ભિન્ન છે એમ જાણવાનું કારણ બને છે. જ્ઞાનમાં જ્ઞેયરૂપ નિમિત્ત છે, જ્યાં કારણ છે એ સિવાય એથી આગળ તો વસ્તુ સ્થિતિ એ નથી, વાસ્તવિક વસ્તુ સ્થિતિ એ વાત નથી. કેવી રીતે જ્ઞાની કાર્ય કરે છે અંતરંગમાં એ જો એનો પુરુષાર્થ ઓળખાય, એની કાર્ય પદ્ધતિ ઓળખાય અને સમજાય તો સમજનાર મુમુક્ષુ જીવને અવશ્ય એ કાર્ય કેમ થાય છે એનું અનુસરણ કરવાનું એનાથી સુગમ બને. પ્રોબ્લેમ જે સમસ્યા છે એટલી છે કે કેવી રીતે કામ કરવું, જે કોઈ સમસ્યા છે એ જાતની છે કે મારે કામ કેવી રીતે કરવું. મારે અવશ્ય કામ કરવું છે, મુમુક્ષુ એમ કહેશે કે મારે તો તરવું છે ને તરવા માટે હું દુનિયાના બધા ક્ષેત્રો છોડીને અત્યારે આ ક્ષેત્રમાં બેઠો છું કે જ્યાં મુક્તિની વાર્તા ચાલી શકે છે, જ્યાં મુક્તિની વાર્તા ખરેખર પ્રસિદ્ધ છે ને પ્રગટ છે. પણ વાત તે વાત છે, મારે કામ કેમ કરવું એ હજી સમસ્યા છે. તો કે જ્ઞાનીનું જીવન છે, જ્ઞાનીનું પરિણમન છે, એક પ્રયોગાત્મક જીવન છે કે જે પ્રયોગ તને નજરે જોવા મળે છે. જો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો સ્વવાસથી, સાનિધ્યથી, સમીપતાથી એ વાત નજરે જોવા મળે છે, નહીતર ગ્રંથોથી પણ એ વાત જ્ઞાનીઓ એ પોતાના અનુભવની મુક્તા ગયા, લખતા ગયા છે કે વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈને પણ ઉપકારી થવાનો સંભવ છે. તો પ્રયોગ જોવો અને પ્રયોગ કરવો એમાં અવશ્ય ફેર છે. કેમ કે પ્રયોગ કરવામાં પ્રેક્ટિસ છે, પ્રયોગ જોવામાં પ્રેક્ટિસ નથી. રોટલી વણતા રોજ જોવામાં આવે તો કાંઈ આવડી ન જાય, પણ વણવાનો પ્રયત્ન કરે તો આવડે, પ્રેક્ટિસ કરે. એમ પોતાને પણ પ્રયોગ કરવાનો છે, પણ જોવામાં પ્રયોગ કેમ કરવો એની સુગમતા મળે છે, એની ગમ પડે છે કે આ પ્રયોગ આમ કરે છે મારે આમ કરવાનો છે, તે આમ કરે છે મારે આમ કરવાનો છે. નિશાળમાં પણ સાયન્સના વિદ્યાર્થીઓને સાયન્સના પિરિયડમાં પ્રોફેસર છે કે શિક્ષક છે પ્રયોગ કરી દેખાડે છે પહેલાં કે જુઓ આ રીતે આ પ્રયોગ થાય છે, પછી વિદ્યાર્થી પાસે એને બોલાવે કે તું હવે કર આ પ્રયોગ. તો એને બાજુમાં ઉભા રહીને જ્યાં ભૂલ થાય ત્યાં એને સુધારે કે એમ નહીં, આ પાઠ આમ કરવાની છે, આ આમ પકડવાનું છે, આ આમ છોડવાનું છે, આમ રેડવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું. એને ન સમજણ પડે કે એને શીખડાવે, એક વખત પ્રેક્ટિકલ સાઈડમાં શીખડાવે અને એની પ્રેક્ટિસ ચાલુ કરે પછી ભૂલે નહીં કે આ કેવી રીતે પ્રયોગ થઈ શકે. એમ પ્રત્યક્ષ જ્ઞાની હોય તો ભૂલ થાય તો તરત જ સુધરાવે, એ જ વખતે પરોક્ષ જ્ઞાનીથી એ કાર્ય સંબંધિત નથી. એટલો પ્રત્યક્ષ ને પરોક્ષમાં અંતર છે, એ અંતર તો કોઈ રીતે તોડી શકાય એવો છે નહીં, એ અંતરનો કોઈ વિકલ્પ નથી, એ અંતરનો કોઈ ઓલ્ટરનેટિવ નથી કે આના બદલે ચાલે. પણ આવી વાત જ્યારે લખે છે ત્યારે એ વાત પ્રસિદ્ધ કરવા માંગે છે કે એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ, અમારા પ્રારબ્ધના ઉદયને વેદતા એક ધારાએ અમે પુરુષાર્થ કરવા માંગીએ છીએ, તૂટક તૂટક પણ નથી કરવા માંગતા. એક ધારાએ જે પુરુષાર્થ કરવા માંગીએ છીએ તેમાં વચ્ચે બીજી પ્રવૃત્તિ કરવી ફાવશે ને, એમ કેવું છે. પછી તે ભલે પરમાર્થ વ્યવહારની પ્રવૃત્તિ હોય તો પણ જ્યાં સહજપણે સાક્ષાત પરમાર્થને સાધવાનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે તે જ પ્રવૃત્તિને ભાષામાં મૂકીને કહેવામાં અમારો ઉપયોગ એટલો બાહ્યાકાર પરિણામને ભજે છે એ અમને અત્યારે ફાવતું નથી. પુરુષાર્થ અંતર્મુખનો છે, વ્યવહારૂપ પ્રવૃત્તિ બાહ્યાકાર પરિણામથી થાય છે અને એની સાથે અમને એવી ફાવતી વાત નથી બનતી. એક સાથે પ્રતિપક્ષના બે કામ કરવા અમને ફાવતા નથી. ખાતા પણ જાવું અને બોલતા પણ જાવું ન બને એમ કે છે. ખાતા ખાતા માણસ ન બોલી શકે, ખાઈ લીધા પછી બોલે પણ ચાલતા ચાલતા ન બોલી શકાય એમ કે છે કે નહીં. આ એવી વાત છે થોડી કે અમે અમારા અનુભવ રસને પીએ છીએ, અત્યારે અમારા જ્ઞાન અને આનંદના ભોજનને અત્યારે જમીએ છીએ. અમે આનંદામૃત નિત્ય ભોજી નિર્જરાધિકાર શરૂ કરતા લિખો અમૃતચંદ્રાચાર્ય કે અમે તો આનંદ અમૃત ના નિત્ય ભોજન કરનારા છીએ. આનંદામૃત નિત્ય ભોજી એવો શબ્દ લીધો છે. એ ભોજન કરતા કરતા એ વાત કરવી એ કૃત્રિમતા લાગે છે, કેમ કે પ્રયોગ કરવો એ અકૃત્રિમ છે અને વાત કરવી તે કૃત્રિમ છે. તેની તેની વાત કરવી તે કૃત્રિમ છે, કેમ કે વાતમાં પ્રયોગ નથી, પ્રયોગમાં વાત નથી. પ્રયોગ પરિણામરૂપ છે, વાત વાત છે. એટલે એ વાતને પોતે સ્પષ્ટ કરે છે. એક ધારાએ અમારા પ્રારબ્ધને અમે સમ્યક પ્રકારના પુરુષાર્થ દ્વારા વેદીએ છીએ અને એ પ્રકારે વેદતા પરમાર્થ વ્યવહારરૂપ જે પ્રવૃત્તિ છે એ પણ અમને કૃત્રિમ જેવી લાગે છે. આવી શું વાતો કરવી? આ તો પરિણમનનો વિષય છે, વાત કરવાનો વિષય થોડો છે. મીઠાઈ તો ખાવાની ચીજ છે, કાંઈ વખાણ કરવાની ચીજ થોડી છે કે વખાણ કરીને હમણાં દઈ દઈએ એટલે આમાંનું પેટ ભરાઈ જાય. ગમે એટલા વખાણ કરશો તો કોઈનું પેટ ભરાવાનું નથી, એ જમશે ત્યારે પેટ ભરાશે. અને તે આદિ કારણ માત્રથી અને એવા અમારા પુરુષાર્થના કાર્યમાં સારી રીતે એક ધારાએ લાગેલા રહેતા હોવાથી માત્ર પત્રનું પહોંચ લખવાનું પણ કર્યું નથી. એટલે તમારા પત્રોનું પહોંચ પણ લખવાનું અનેક વાર નથી કર્યું. એનું કારણ આ છે કે અમે અત્યારે મહત્વના કાર્યમાં પરોવાયેલા છીએ. એ કાર્યમાંથી ઉપયોગ ફેરવીને પત્રને પહોંચ લખવી એ પણ અમને ફાવતો નથી. એ માણસ પણ એટલામાં હું હવે કાગળની એક પોત લખી નાખું એમાં હું પણ એ જરા વિચારવા જેવો વિષય છે કે દુકાનદારને બે ચાર ગ્રાહક પણ સાથે લાગેલા હોય અને જે ગ્રાહકમાં એને રસ પીડ્યો હોય કે આ તો બહુ મોટું ડાળું છે, હું કે ગુજરાત વેપારની ભાષામાં આ તો બહુ મોટું ડાળું છે એમ કે ને, હા ડાળું ડાળું કે ડાળ ઉપર એક સાથે ઘણા ફળ બાજ્યા હોય, આખા ઝાડમાં એક ડાળ ઉપર મોટી એવી હોય કે જેના ઉપર ઘણા ફળ બાજ્યા હોય અને એ ડાળ હાથમાં આવી ગયું હોય, પછી બાજુમાં બે ચાર એક બે ફળ વાળી ડાળ હોય તો એ બાજુ લોભાઈ ખરો. પેલો બીજો ગ્રાહક ઉભો હોય ને એ ભાવ પૂછે ને તો એને ભાવ ન જણાવે, તમે ભાવ કહી દે તો પેલો ત્રણ વાર પૂછે એને ભાવ કહેવાની ફુરસદ ન હોય, રસ ન હોય, લક્ષ ન હોય એમ કેમ બને છે? આ એવી વાત છે કે પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં એટલા રસથી પોતે પ્રવર્તે છે કે બાજુમાં મુમુક્ષુ પૂછે છે એનો જવાબ દેવાનો એમને અનુકૂળ પડતો નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે કે ખેંચી લેવાથી આર્તતા પામશે તમારા ચિત્તને, મારા ચિત્તને એ વાત નથી, તમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે. અમારું તમારા ચિત્તને અમારું અવલંબન છે, તમે અમારો આધાર લીધો છે. કારણ કે એમને તો એવા શબ્દો લખ્યા છે કે અમને તમે એક જ આધારભૂત છો, અમારું સર્વસ્વ તમે જ છો. ભગવાન કહો તો તમે છો, તીર્થંકર કહો તો તમે છો, સર્વજ્ઞ કહો તો તમે છો, પરમાત્મા કહો તો તમે છો, અને અમારો આત્મા કહો તો તમે જ છો. અમે તમારામાં ને અમારામાં ભેદ જોયો નથી. એટલા બધે એમને વાતો લખી છે. એટલે કે તમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે, એ તમારું અવલંબન ખેંચી લેવાથી તમારું ચિત્તમાં આર્તતા થશે, દુઃખ થશે. એટલે કે સંબંધ કાપી નાખશું તો તમે તો દુઃખી થઈ જશો. એટલો થોડું અમારું ધ્યાન જાય છે કે તમે તો આધાર લીધો છે અમારો, અને એ ખેંચી લેવામાં આવે એટલે તમને મૂળગો અમે જવાબ ના આપીએ કે જાણે કઈ સંબંધ જ નથી, તો તમારા ચિત્તમાં આર્તતા થશે એટલે દુઃખ થશે, ઘણું દુઃખ થશે. એમ જાણી તે દયાના પ્રતિબંધે, એ દયાનો જે વિકલ્પ છે એ અમારા માટે પાછો પ્રતિબંધ છે. દયા છે એ અમારા માટે તો પ્રતિબંધ છે, એ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યો છે. એટલો પ્રતિબંધમાં આવીને આ પત્ર લખ્યું છે કે તમને દુઃખ થશે એમ જાણીને આ પત્ર લખ્યો છે. હવે જે મહાપુરુષો સંસાર સમુદ્રને તરી ગયા તેમની ભક્તિ કરી છે આ ત્રણ નીતિમાં, કે સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદી પુરુષો તરી ગયા છે તેમને પરમ ભક્તિથી નમસ્કાર હો. જે તીર્થંકર આદિ મહાપુરુષો સૂક્ષ્મ સંગરૂપ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, આત્માને સૂક્ષ્મ સંગ પણ ઘણો છે, તો એકાંતમાં વિચારણા કરવા બેસે ત્યારે ખબર પડે કે અંદરમાં કેટલા કેટલા વિચાર એને ઉગે છે. તેવી વિકલ્પોની ભૂતાવળ એનો ક્યાંય અંત જોવામાં આવતો નથી, એટલા અનંત વિકલ્પો અનાદિકાળથી કરતો આવ્યો છે. એ અંતરંગ જે વિકલ્પોનો રાગનો સંગ છે એને સૂક્ષ્મ સંગ કહેવામાં આવે છે. એના વિષયભૂત જે બાહ્ય પદાર્થો છે, સંયોગો છે, એ બાહ્ય સંગરૂપ સ્થૂળ છે. એ બાહ્ય કહો કે સ્થૂળ કહો, અંતર કહો કે સૂક્ષ્મ કહો, એ દુસ્તર છે, એનાથી છૂટું પડવું એ કઠણ છે એમ કહે છે. અને કઠણ છે કે નહીં એ તો છૂટા પડવાનો પ્રયત્ન કરે ત્યારે એને સમજાઈ ગયું છે કે કોઈ રીતે આ સંગથી છૂટું પડવું હોય તો પણ છૂટું પડી શકાતો નથી. એવા કઠણ સ્વયંભૂ રમણ સમુદ્રને ન તરી શકાય એવા સ્વયંભૂ રમણ સમુદ્રને માત્ર જે ભુજાએ કરીને તરી ગયા, શ્રદ્ધા અને જ્ઞાન, પુરુષાર્થ અને ચારિત્ર, એવા સાધન તો આંગળીને વેઢે ગણા એટલા છે. જેમ હાથ બે છે, પગ બે છે, ત્યારે તો માણસ હાથને પગથી પાણીમાં ડબે એમ દર્શન જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થ બે ને બે ચાર, આટલી સાધનમાં તો આટલું છે, આથી વધારે સાધન નથી. છતાં જે આવા સમુદ્ર ને તરી ગયા એવા જે વર્ધમાન આદિ પુરુષો તીર્થંકર મહાવીર સ્વામીથી માંડીને જે કોઈ પુરુષો થયા તેમને પરમ ભક્તિથી નમસ્કાર હો. એમને જે સંસાર સમુદ્ર તરી ગયા એમને પણ ઉદય તો આપણા જેવા જ હતા સંસાર અવસ્થામાં, એ પણ કોઈ ગ્રસ્ત ને ત્યાં એમને સંસાર અવસ્થામાં જન્મ લીધો છે, એમને બાળપણ વિતાવ્યું છે, એમને પણ યુવાની વિતાવી છે, એ જ ઉદયની અંદર પસાર થયા છે. છતાં પણ જે તરી ગયા એને
પરમ ભક્તિ થી અમે નમસ્કાર કરીએ છીએ. હવે કેવી રીતે કરી દે એવી વાત કરે છે, ચોખ્ખું કરે છે. અહીંયા પુરુષાર્થ ચોખ્ખો કર્યો છે. પાછા પોતે જે વેદ દ્વારા એ પુરુષાર્થ ને વેદે છે, અનુભવે છે, એ વાત ચોખ્ખી કરી છે. કે પડવાના ભયંકર સ્થાને કે સાવચેત રહીને, એમને પણ પડવાના ભયંકર સ્થાનકો ઉદયમાન થયેલા. કેમ કે બધા જીવોનો ભૂતકાળ તો અપરાધનો છે. જે જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે એ તમામે તમામ જીવોનો ભૂતકાળ તો અપરાધનો છે. અને એ અપરાધથી બંધાયેલું જે પૂર્વ પ્રારબ્ધ તે ઉદયમાન થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં જીવ નવો અપરાધ કરીને પાછો બંધાય છે. જ્યારે જેમણે સાવચેત થઈને, ચેતી જઈને, સાવધાન થઈને, સતર્ક થઈને એવા ભયંકર સ્થાનકોમાં પણ પોતાનું સામર્થ્ય વિસ્તારી, પુરુષાર્થ સામર્થ્ય એટલે પુસ્તા પુરુષાર્થને પ્રગટ કરીને, એટલે પોતાના જ્ઞાનાનુભવમાં રહેવાની જે ત્યાં કોઈ ઉદયનો, કોઈ પીડાનો, કોઈ સંયોગનો, કોઈ રાગનો પ્રવેશ નથી, કોઈ વિભાવનો, વિકારનો પ્રવેશ નથી. અવિકારી એવું જે મારું જ્ઞાન તત્વ છે એ ત્રણેય કાળે અવિકાર જ છે. ઉપયોગ તો શુદ્ધ જ છે એમ કે છે. 172માં બહુ ખૂટ્યું છે. એ પ્રકારે અંદરમાં સાવચેત રહીને, તથારૂપ સામર્થ્ય વિસ્તારીને, તથારૂપ પુરુષાર્થને પોતાની તાકાતને પ્રગટ કરીને, એનો વિસ્તાર કરીને સિદ્ધિ સિદ્ધ કરી છે. એ જે સિદ્ધ દશાને પાયમા છે, એવી જે સિદ્ધાલયમાં પહોંચવાની સિદ્ધિ એ જેણે પ્રાપ્ત કરી છે, સિદ્ધ કરી છે, એવા તેમના પુરુષાર્થને સંભાળીને જોવું. એ નજર સામે છે કે અમારો એ ભલે ભૂતકાળમાં થઈ ગયા, પણ અમારા જ્ઞાનમાં એ નજર સામે છે, પ્રગટ એમને થયું છે ને. તે પુરુષાર્થને સંભાળીને રોમાંચિત અનંત ને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. એ પુરુષાર્થને સંભાળતા તો અમને રોમાંચ ખડા થાય છે, અનંત આશ્ચર્ય ઉપજે છે. આશ્ચર્યથી અમારા રોમાંચ ઉલ્લાસિત થઈ જાય છે, અનંત આશ્ચર્ય ઉપજે છે. અને એ કહેવા માટે વાણી મૌનપણાને ભજે છે. એ કહેવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી. એમ કરીને આ 3.25 લીટીમાં જે મહાપુરુષો ભૂતકાળમાં સંસાર સમુદ્રને તરી ગયા, એમના પરાક્રમને જ્ઞાનમાં તાદ્રશ્ય કરીને, માત્ર વિચાર કરીને નહીં પણ તાદ્રશ્ય કરીને, એ પુરુષાર્થને તાદ્રશ્ય કરતા પોતાને પણ પુરુષાર્થનો આવિર્ભાવ થાય છે. જેમ ભૂતકાળમાં કોઈ પ્રસંગ બીનો હોય, ઘણું દુઃખ પીડ્યું હોય, એને કહેતા કહેતા તાદ્રશ્ય પરિણામ થાય તો અત્યારે દુઃખી થઈ જાય માણસ, રડવા લાગી જાય. અમારા માથે આવી વીતી એમ કે શું કે એવી વીતી એવી વીતી એમ કરતા કરતા એ વખતે મૂકી દઈએ પોપ. કેમ કે એ માત્ર વાત નથી કરતો, પણ એ પ્રસંગમાં પોતાના પરિણામ જાણે અત્યારે જ દ્રશ્યમાન હોય એમ તાદ્રશ્ય કરી દે છે. એમ ભૂતકાળના મહાવીર ભગવાન આદિ તીર્થંકરો થયા, એમના પુરુષાર્થને તાદ્રશ્ય કરતા પોતાને પણ પુરુષાર્થનો આવિર્ભાવ થાય છે. એટલે એમને રોમાંચ ઉત્પન્ન થાય છે અને મૌન એવું આશ્ચર્ય ઉગે છે. એટલું બધું આશ્ચર્ય થાય છે કે કહી શકતા નથી. એ પોસ્ટકાર્ડમાં લખ્યું છે, પત્ર નાનો છે, પણ પોતાની દશાની વાત બહુ સરસ કરે છે. પછી 697 છે, એમાં પણ અંબાલાલભાઈને લખેલા પત્રમાં મથાળું તો તેનું તે જ બાંધ્યું છે. કે બુધાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર કરી ગયા એમ કરીને એમના પુરુષાર્થને સંભાળે છે. શું જે પોતે સંસારને તર્યા છે એવા મહાપુરુષો એના પુરુષાર્થને સંભાળે છે એ શબ્દો દ્વારા. તરી ગયા અત્યારે કોઈ તરી રહ્યા છે એમ કે છે. મહાવિદ્ય આદિમાં અત્યારે પણ એવા જીવો છે અને ભવિષ્યમાં જે કોઈ તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર કરે. માત્ર ઉપકાર કરે તેને નમસ્કાર કરીએ, તેનું બહુમાન કરીએ, અને ઉપકારી અમને ન થયા હોય તેનું અમે નમસ્કાર ન કરીએ, એટલા બધા અમે સ્વાર્થી નથી એમ કે છે. ઉપકાર હોય ને નમસ્કાર કરીએ. જે જ્ઞાનીનો ઉપકાર ન થયો એને કેમ નમસ્કાર કરાય? ગુરુદેવ ઉપકારી થયા એમને નમસ્કાર કરીએ, પણ બીજાનો ઉપકારી નથી થયા એને કેમ નમસ્કાર કરીએ? એનું બહુમાન કેમ કરીએ? કે તું તો ગુરુદેવને પણ ખરેખર નમસ્કાર કરતો નથી અને ગુરુદેવનો ઉપકાર પણ તને થયો નથી એમ છે. ખરેખર ઉપકાર થયો જ નથી, શું માની લીધું છે પણ થયો નથી. હા, એને વર્તમાનનો એ કેટલા શા માટે નમસ્કાર એ જરા વિચારવા જેવું છે. કે એવા પુરુષાર્થને નમસ્કાર કરીએ છીએ એમ કે છે. પછી એ પુરુષાર્થ ગમે તે ક્ષેત્રે ગમે તે કાળે હો, અમે તો તે પુરુષાર્થને નમસ્કાર કરીએ છીએ એમ કે છે. એમાં અમારે દ્રવ્ય ક્ષેત્ર કાળાદીનો પ્રતિબંધ નથી, અમારો તો ભાવ સાથે સીધો સંબંધ છે. કયા દ્રવ્યને કયા ક્ષેત્રે કયા કાળે થયો એની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી, અમારે તો એ ભાવ સાથે જ લેવા દેવા છે એમ કે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ, એમાં ભાવ સાથેનો આ સંબંધ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ સાથેનો સંબંધ નથી એમ કે. હા, પુત્ર એક જ દિવસે લખાશે, આપણે ચર્ચામાં સાથે જ લીધા છે ને, 97 સાથે લીધા છે આપણા ચર્ચામાં. હા, એક જ સરખું બંનેને એક દિવસે પત્રો લખ્યા છે. આ પ્રથમ પાત્ર છે, આ ત્યાર પછીના પાત્ર છે. બંનેને પત્રનો વિષય પણ લગભગ સરખો રાખ્યો છે, થોડો વધારે ખુલ્લો છે, ખુલ્લો છે. અંબાલાલભાઈને જરા વધારે ખુલ્લીને લખ્યું. શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. એ ત્યાં હશે એ દિવસોમાં, એટલે એ બધાના પત્રો મળ્યા છે. શું પણ કોઈને એ વખતે ઉત્તર આપી શક્યા નથી એનો ખુલાસો લખવા માંગે છે આ પત્ર. પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે. જે સંસારનો પ્રતિબંધ છે એ બહુ કઠણપણે એને તરી શકાય. દુસ્તર તર એટલે તરવું, કઠણપણે તરી શકાય એવો જે પ્રારબ્ધરૂપ પ્રતિબંધ પૂર્વે જે બાંધેલો બંધ એ વર્તે છે, ઉદયમાન થયો છે. વર્તમાનમાં પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ન તરી શકાય એવા અથવા કઠણ મુશ્કેલીથી તરી શકાય એવો ઉદય વર્તે છે પ્રારબ્ધનો. ત્યાં કાંઈ લખવું જોકે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે, અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. તમારા બધાના કાગળો મળ્યા, કોઈને પહોંચ પણ લખી નથી. એનું કારણ કે એટલી પ્રવૃત્તિ કરવામાં અમને કૃત્રિમતા લાગે છે. એ પ્રવૃત્તિ કરવામાં અમારી પરિસ્થિતિ મુશ્કેલી ભરેલી છે. એટલું પણ બહાર આવવું એ મુશ્કેલીવાળું કામ છે. અમારું કામ છોડીને અત્યારે થોડો પણ વચમાં ગેપ પાડી શકે હવે હું નથી. જેમ એક માણસ પૂરપાટ ઝડપે મોટર હંકારતો હોય, એમાં વારંવાર એવો ટ્રાફિક આવે કે એકદમ સ્પીડ તોડી નાખવી પડે. ટોપ ગિયરમાં જતો એને વળી ફર્સ્ટ ગિયરમાં ગાડી નાખવી પડે, વળી 2-5 મિનિટ 10 મિનિટ થાય ને વળી પાછી એને ગાડી ધીમી નાખવી પડે. તો એને એમ થાય કે મારે બહુ ઝડપે નીકળવું છે આગળ, અને આજે તો ટ્રાફિક એટલો બધો છે, ઘણી મુસીબત છે. એમ બીજા જે કોઈ કામમાં ઉપયોગ લઈ જવો એ જે ઉદયનો ટ્રાફિક છે એનાથી તરીને ચાલવું છે એ કાર્ય છે, એમાં આવી પડે એની વાત જુદી છે. પણ પોતે હાથે કરીને પછી પાછો ફરીને ધીમો પડે એવું કામ કરવા માંગતા નથી. મોડું તો થયું છે એમ લાગે છે, પણ મોડામાં હવે મોડું કરવા માંગતા નથી, અને કોઈને કરવા માંગે. જેને મોડું થયું હોય તે અનિવાર્ય કારણોને લીધે મોડું થયું હોય તો જુદી, મોડું થયું પણ મોડામાં પોતે મોડું કરવા માંગે ખરો કે ન માંગે. એમ આવા એકાવતારી જે જ્ઞાની પુરુષો હોય છે, અથવા તો દરેક સાધક જીવને જ્યારે પ્રથમ આ દિશા ઉપર ધ્યાન જાય છે કે મુક્તિની આ એક દિશા છે ને એ દિશાએ એ માર્ગે જવાનું છે, ત્યારે પહેલું તો એમ જ લાગે છે કે ઘણું મોડું કર્યું આપણે. અત્યાર સુધી આપણને આ વાત ન હજી ઘણું મોડું થયું કહેવાય, તો પછી ઉંમર ગમે તે હોય શરીરની, એવું નહીં કે વૃદ્ધાવસ્થાએ જ મોડું લાગે. યુવાન અવસ્થામાં પણ જો આ દિશા જ્યારે મળે ત્યારે એને એમ લાગે કે અત્યાર સુધીનો મારો વખત તો નકામો ગયો, ઘણું મોડું થઈ ગયું કહેવાય, આટલા વર્ષ નીકળી ગયા એમ લાગે. તો કે પણ વહેલામાં વહેલું ક્યારે શરૂ કરવું જોઈએ? તો કે સંસ્કાર તો ગળથૂથી માં મળવા જોઈએ. આત્મજ્ઞાનના સંસ્કાર તો જૈનના ઘરમાં જન્મે, જૈનના કુટુંબમાં જન્મે, એને તો ગળથૂથીમાં આત્માના સંસ્કાર મળવા જોઈએ, આત્મકલ્યાણ કરવાના. એટલે તો ગુરુદેવ બોલતા હતા, બહુ રસથી કહેતા હતા કે ખરેખર સમ્યક દ્રષ્ટિ માતા હોય ને એને પુત્ર પારણામાં ઝૂલાવવાનું હોય તો એવી રીતે ગાય કે બેટા શુદ્ધો સી, બુદ્ધો સી, નિર્વિકલ્પો સી, સી એટલે સામા માણસને જે કહેવું હોય તો એને સી વપરાય છે, સંસ્કૃતમાં પોતાને કહેવું હોય તો મી વપરાય છે, અહમ બ્રહ્માસ્મી, તો હું બ્રહ્મ છું અને તું આમ છો, હું આમ છું ને તું આમ છો, તો એને 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 ગળથૂથીમાં સંસ્કાર આપે. તું શુદ્ધો છે, બુદ્ધો છે, હું જ્ઞાન સ્વરૂપ છું, તું શુદ્ધ સ્વરૂપ છું, એટલા વહેલા મળવા જોઈએ. એટલું મોડું લાગે, અહીંયાથી મોડું થયું બધું મોડું એમ લાગે. એટલે એમ કહે છે કે એ વચ્ચે કાંઈ કરવું, લખવું કે જણાવવું, એ બની શકવાની પહોંચ લખવાની પણ કર્યું નથી. ઘણા પત્રોને માટે તેમ થયું છે, આ દિવસોની અંદર ઘણા પત્રો મળ્યા છે અને ઘણા પત્રો માટે એમ જ થયું છે. તેથી ચિત્તને વિશેષ મૂંઝાવારૂપ થશે, તેથી તમારા ચિત્તને વિશેષ મૂંઝાવારૂપ થશે. કે તમે એક કાગળ લખો, બે કાગળ લખા, ત્રણ કાગળ લખા, પાંચ કાગળ લખા, એ જવાબ નથી મળતો, આ શું છે, શું કાં તો કાંઈ એમનું સ્વાસ્થ્યમાં નરમ ગરમ છે, કાં તો કોઈ બીજી ઉપાધિ આવી પડી છે, કાં તો કાંઈ મુંબઈ છોડીને ક્યાંક બીજે તો અત્યારે નથી ને, અનેક પ્રકારના તર્ક વિતર્ક અને મૂંઝવણ થશે. તેથી ચિત્તને, તમારા ચિત્તને વિશેષ મૂંઝાવારૂપ થશે. એ વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે, અહીંયા પણ એ જ વાત નાખી છે. એવો વિચાર થતાં તમારા પ્રત્યે કોમળતાનો ભાવ આવ્યો, દયા એટલે કોમળતાનો ભાવ આવ્યો, એટલો પ્રતિબંધ સ્વીકારી લીધો અને આ પત્ર તમને લખ્યું છે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વિધતા આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. કેવી ગુઢ ભાષા વાપરી છે, કે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવો પ્રારબ્ધ છે. અમને જે પ્રારબ્ધનો ઉદય વર્તે છે એ એવો છે કે એક વાર તો જ્ઞાનીનું જ્ઞાનીપણું છોડાવી દે, નાનીનું જ્ઞાનીપણું વમાવી દે, મૂળ જ્ઞાનથી એને ચલાયમાન કરી નાખે, વિચલિત કરી, સ્થિર ન રહી શકે જ્ઞાની હોય તો, એવો આકરો ઉદય વર્તે છે એવા પ્રારબ્ધને વેદતા એટલે પુરુષાર્થે વેદતા એમ કહેવું છે. શું એની સામે પુરુષાર્થી જજુમે છે ઉદયની સામે, શું એવો વેદતા, આવો જે પ્રતિબંધ છે એટલે આવો જે વેદતા, આવો પ્રતિબંધ એટલે જે દયાનો પ્રતિબંધ આવ્યો છે, એ દયાનો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. એટલે કેવી રીતે કે આમ પ્રકૃતિમાં શુભથી અશુભ વિરુદ્ધ છે, અશુભથી શુભ વિરુદ્ધ છે, એટલે પોતાને અશુભ કર્મનો ઉદય થાય પ્રારબ્ધની અંદર. અને જે દયાનો વિકલ્પ છે એ શુભ ભાવ છે. તો એ અશુભ પ્રારબ્ધને વેદતા વચ્ચે શુભ ભાવ આવ્યો છે, એ પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અમારા પુરુષાર્થને નહીં હો, એ તો પ્રતિબંધ છે, પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, કદાચ પ્રારબ્ધને મોળું પાડશે. એટલે શું છે કે પ્રવૃત્તિમાં છે તો મુમુક્ષુઓને તે પોતાનો સમય નથી દઈ શકતા, તો એ પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધનો ઉદય છે, એટલે અશુભ કર્મના ઉદયમાં એ પરિસ્થિતિ છે. અને જો શુભ પ્રારબ્ધનો ઉદય હોય તો નિવૃત્તિ આવશે, શુભ કર્મના બંધનથી નિવૃત્તિ આવે છે. તો એ પ્રવૃત્તિને નિવૃત્તિ તોડશે, એટલે પ્રારબ્ધને એ ઉપકારભૂત થશે. અમારે તો પ્રવૃત્તિ નિવૃત્તિમાં એક જ કામ કરીએ છીએ હવે, અત્યારે જે પુરુષાર્થે ચીડ્યા છીએ શું એમાં તો સામે ગમે આવે ને, બોલા એવી રીતે તરવારને હમણે છે કે સામે ગમે એ હોય નહીં, પછી જે સામે આવશે એનું માથું કપાઈ જશે, એટલે એ પોતે તો બરાબર લાગી ગયા છે. પણ એ પુરુષાર્થ કરતા કરતા પણ જે દયાના પ્રતિબંધે આટલું જે કાર્ય કરવામાં આવે છે તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અમારે તો પ્રારબ્ધ ધારે આમથી હવે લેવા દેવા નથી, એ તો છૂટા જ પીડ્યા છે. અમારા ચિત્તને વિશે મૂંઝાવવાનું ના, પણ ખરેખર એમ નથી નીકળતું. હા, એવી રીતે ઉતાર્યું છે, બરાબર છે. આત્માના ચિત્તને સહેજ પણ અવલંબન લેવાનું છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે, એમ એ થાય. ઉપર એવી રીતે લઈ શકાય છે કે ચિત્તને સહેજ પણ અવલંબન લેવાનું છે, એટલે કે થોડું પણ તમારું અવલંબન છે સુભાગભાઈનું, એ ખેંચી લેવાથી ચિત્તમાં આર્તતા થશે, એટલે ચિત્તની દયા ખાઈએ છીએ ત્યાં. હા, એમ એ નીકળે છે, બે રીતે અર્થ થાય છે, એ પણ થશે, બરાબર છે. એ તો બે રીતે અર્થ નીકળી શકે છે, એમના ભાવમાં શું છે એ બીજી વાત છે, અર્થ તો બે રીતે ઘટી શકે એવું છે, બરાબર છે, ખરું છે. ચિત્તને મૂંઝાવવારૂપ થશે, ઘણા પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને મૂંઝાવવારૂપ થશે. એટલે કદાચ ચિત્તને એમ થશે કે આટલા ઘણા પત્ર થઈ ગયા, હવે ક્યાં સુધી કાગળ ઉત્તર નથી દેવો, ક્યાં સુધી ઉત્તર નથી દેવો, તો એ ચિત્તની દયા ખાધી છે, એમાં ચિત્તની દયા ખાધી, એને હવે મૂંઝાવા દેવું નથી. ચાલો એકાદો એને પાંચ લખી નાખો, જે તમારા કાગળો મળ્યા છે, હમણાં પાંચ લખી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલું તો જણાવી દઉં. શું એમ બે રીતે બેસી શકે. એ ન્યાય પણ ઉતરે છે, બરાબર. અષાઢ સુદ પાંચમ છે, અષાઢ બધા છો, બરાબર, અઢારમા દિવસે જવાબ આપ્યો છે ને એ 18 દિવસની વચ્ચે ઘણા પત્રો આવી ગયા છે જુદા જુદા મુમુક્ષુઓના. બરાબર છે, નહીતર 2-5 દિવસે અઠવાડિયે કાગળ હોય 18 દિવસે આ બંને પત્રો લખ્યા છે. પછી સીધો શ્રાવણ સુદ 5મે લખ્યો છે. અહીંયા તો એ વિચાર આવ્યો છે કે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા. એટલે એવો પ્રારબ્ધનો ઉદય તીવ્ર છે કે એવા ઉદયમાં તો આત્મજ્ઞાન પણ ચલિત થઈ જાય, અને એ વખતે પુરુષાર્થ તીવ્ર હોય છે, સહજપણે તીવ્ર હોય છે. એવા તીવ્ર પુરુષાર્થના કાળમાં આવો જે પ્રતિબંધ, એટલે પત્ર લખવાનો જે વિકલ્પ, તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. એટલે જે ઉદય છે એને એ ઉપકારનો હેતુ થાય છે. ઉદયની અંદર એની અસર છે, અમારા પરિણામની અંદર તો અમે ભિન્ન જ પડેલા છીએ. એમ કહ્યું છે આ પોતાની સ્થિતિ. હા, તો એ પોતા ઉપર ઉતારવી એ વધારે ઠીક રહેશે. બરાબર છે. અને કોઈક વિકટ અવસરને વિશે, એકવાર આત્માને મૂળ જ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણીને, એવા કોઈ વિકટ પ્રસંગને વિશે, એવા કોઈ વિકટ અવસરને વિશે, એક વાર તો આત્માને મૂળ જ્ઞાનથી વમાવી દે એવી તીવ્ર ઉદયની પરિસ્થિતિ છે કે ત્યાં સુધી આત્માની દશાને પમાડી દે, નીચે પ્રાપ્ત કરાવી દે, એવો સંભવ જોઈને, એવો પ્રકાર જોઈને, એવું અનુમાન કરીને, શું તેથી ડરીને વર્તવું યોગ્ય છે. માટે અહીંયા વધારે સાવચેત રહેવાની જરૂર છે. આ જે અત્યારે વર્તમાનમાં ઉદય ચાલે છે એ ઉદયથી વધારે ડરીને જ વર્તવું યોગ્ય છે. એટલે એ વખતે તો બરાબર પુરુષાર્થ પરાયણ થઈને સાવધાન આત્મામાં થવું તે વધારે યોગ્ય છે એમ વિચારીને, એટલે એવું કારણ પામીને પત્રાદિની પહોંચ લખી નથી. આ કારણથી તમને 18 દિવસ સુધી પત્રની પહોંચ લખી નથી તે ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. માટે તમને કાગળની પહોંચ ન લખી હોય તો અમે નમ્રતાથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા આવા વ્યવહારને, કે જે બાહ્ય વ્યવહાર ઉચિત ન દેખાય, કાગળની પહોંચ લખવી જોઈએ ઉચિતપણે. તો કાગળો, અનેક કાગળો લખવા છતાં પહોંચ ન લખાય તો તે અનુચિત લાગે. તો એવા પ્રકારનો જે વ્યવહાર થયો એની અમે નમ્રતાથી ક્ષમા માંગીએ છીએ. આ લોકોતર સજ્જનતા છે. સજ્જનતામાં લોકો એમ કહે કે ભાઈ મારી થોડી પણ ભૂલ હોય તો હું ક્ષમા માગી લઉં છું. અહીંયા તો આ પ્રકાર છે કે પોતે પુરુષાર્થમાં લાગેલા છે, આત્માને એકવાર મૂળ જ્ઞાનથી પણ વમાવી દે એવા તીવ્ર ઉદયની અંદર બરાબર પુરુષાર્થમાં જોડાયેલા છે, એ કારણે એ પત્ર લખવાના વિકલ્પમાં આવતા નથી. પણ તમને તો તમારા પક્ષે તો અન્યાય થાય છે. મારા આત્માને ભલે મેં ન્યાય આપ્યો પણ તમારા આત્માને મેં અન્યાય કર્યો છે. આ ક્યાં કેવી રીતે વાત પૂતે દે છે સીધી. આ લોકોત્તર સરળતા કહેવાય, સરળતા પણ આ લોકોત્તર કહેવાય કે મારા આત્માને ન્યાય આપવા જતા તમારા આત્માને અન્યાય થયો તો હું તમારી ક્ષમા માંગું છું. આપણે કહે છે ને સમસરી પછી ક્ષમાપનાનો વિધિ, ક્ષમાપનાનો આપણે ત્યાં જે રૂઢિ રિવાજ છે તેમાં શું છે કે જીવ પોતાની જરૂરિયાતને લઈને હિંસા કરવાનો વિકલ્પ નથી હોતો, પણ તરસ લાગે તો પાણી પીધા વિના પૂરતી ચલાવી શકે નહીં. ચલાવવા જાય તો કાં પોતાના આત્માની હિંસા કરી બેહે, આત્મઘાત કરે ત્યારે જ્યાં પાણી પીવા જાય તો બીજાને ન મારવા હોય તો પણ મરી જાય છે પાણીના જીવો, તો ક્ષમા આપના લઈ લઈએ છીએ. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જીવોને મનથી વચનથી ને કાયાથી કરવાથી કરાવવાથી ને અનુમોદવાથી એવા ભાવથી માગી છે એ સવાલ છે. એટલો એટલો તો ફેર પડે છે, એટલો પ્રારબ્ધ ને ઉપકાર થાય છે. કર્મ બંધાવા રૂપ જે પ્રારબ્ધ એને ઉપકાર થાય છે એ તો ચોખ્ખું લખે છે. તમારી ક્ષમા માગવાથી પ્રારબ્ધ ને ઉપકાર થાય છે એ તો લખે છે, ચોખ્ખું લખે છે. એ તો વસ્તુ સ્થિતિ છે. કોઈ પરિણામ નિષ્ફળ નથી જગતમાં. કોઈ પણ જીવનું એક પણ પરિણામ જગતમાં નિષ્ફળ જાતું નથી, એ સફળ છે જેવા ભાવ કરે તેવું. વ્યાજબી ન હોય તો એવી રૂઢિ શું કરવા ગોઠવે? એવો રિવાજ શા માટે હોય? અને એ જૈન સંપ્રદાય સિવાય ક્યાંય નથી. જૈનના સંપ્રદાય સિવાય આ રિવાજ નથી. પહેલી વહેલી થોડી પિંચ થઈ હતી આ જગ્યાએ. મુંબઈમાં સાથે કામ કરતા હતા, જઈને હતા દેરાવર્ષી જઈને હતા સુરેન્દ્રનગર આમતા. એ સંસ્થરી પ્રતિક્રમણ કરીને આવ્યા. ચાલીને કરતો જ એને સમાજ ના કરી. આ લોકોનો આ વ્યવહાર સારો છે, બીજું તો કાંઈ આ કાંઈ લક્ષ્ય નથી. પણ એટલો ખ્યાલ દો કે આ લોકોનો આ વ્યવહાર સારો, આવો વ્યવહાર કોઈનામાં નથી, એવો સરસ વ્યવહાર છે. 12 મહિનામાં એક વાર તો એમ કે છે જોઈ નાખો બધું. પછી જો અંતઃકરણથી હોય તો માણસ નવો અપરાધ કરતા અચકાય છે. જો અંતઃકરણથી ક્ષમા નથી માગતો તો પાછો બીજી સેકન્ડથી તેનો તે થઈને ઉભો રહી જાય છે. તો એને ક્ષમા માગે જ નથી. એટલે ક્ષમા માગવામાં ક્ષમા મળી ક્યારે કહેવાય? કે જ્યારે એ અપરાધથી પોતે થોડા કે ઘણા અંશે નિવર્તે ત્યારે. પણ એ અપરાધથી નિવર્તે જ નહીં અને પછી પાછો ક્ષમા માગવાની વાત કરે તો એ વાત તો બરાબર નથી. કેમ કે એક માણસ વારંવાર અપરાધ કરીને ક્ષમા માગે તો આપણે શું કહીશ? ભાઈ મારી બનાવટ શું કરવા કરો? પાછું તું તો એનું એ કરે એમ જ કહે ને, એના કરતા ક્ષમા ન માગતો મારો એમ જ કહેવું પડે ને. તો પછી વાર તો ક્ષમા માગી આવે છે, હજી પાછું એનું એ કરે છે. પાછું કે દાદા ક્ષમા માગું રાખી થઈ જાય બધું. એને એ કાર્ય ખરેખર ગંભીરતાથી અને અંતઃકરણથી કર્યું જ નથી એમ છે. અંતઃકરણથી કરે તો ફેર પડે. હા, એને ઉપયોગ રાખવો જ જોઈએ તો જ એને ક્ષમા માગી છે એ કઈક સ્થાન પામે છે, નહીં તો એનું કોઈ સ્થાન નથી. નહીં નહીં, પુરુષાર્થમાં લાગેલા છે. એ પોતે અંતર પુરુષાર્થમાં એટલા ચડી ગયા છે, એટલા ચડી ગયા છે મસ્તીમાં, કોઈ પત્ર લખવાનું પણ એમને સુધી એવું નથી. ઓલાને પત્ર નથી મળતો એ અન્યાય થાય છે. ઉત્તર નથી મળતો તો હું ક્ષમા માંગુ છું ભાઈ સાહેબ, મારી પરિસ્થિતિ ખૂબ એવી થઈ ગઈ છે કે હું તમને પાંચે લખી શકતો નથી. એમ વાત છે. એટલે એમ કહે છે કે અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા. આવી રીતે બીજાને અન્યાય કરવામાં પણ એમનો ગંભીર આશય છે. ગંભીર આશય છે એટલે આત્મહિતનો આશય છે, જે બીજાને દેખાતો નથી. ગંભીર ગંભીર માણસ હોય એનું પેટ ન કરાય. એની ગંભીરા કેવી છે કે શું તો વિચારતા હશે કહેવાય નહીં. આપણે એમને મનમાં બાંધો, એમને ગમે તે વાત કરી દો, માણસ ગંભીર છે એમ કેમ? બહુ જ્ઞાની પુરુષની આશય ગંભીરતા. એ પત્ર ન લખે તો કોઈ ગંભીર આશય હોય છે, પત્ર લખે તો પણ એમાં કોઈ ગંભીર આશય. એમ કહે ઓ જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ઓ જ્ઞાની પુરુષની ધીરજ, એનું ધૈર્ય, અંતરમાં ઉતરવા માટેની એમની ધીરજ. ક્યાંય આકરા ઉતાવળા થઈને કોઈ પછડતો રસ્તો લેતા નથી. અને અહું જ્ઞાની પુરુષનો ઉક્ષમ તેમની જે શાંતતા છે તે પણ આશ્ચર્યકારક છે. અહો અહો વારંવાર આમ કરીને પોતે એ પૂર્વના જ્ઞાની પુરુષોને, વર્તમાનના જ્ઞાની પુરુષોને, ભવિષ્યના જ્ઞાની પુરુષોને અહીંયા બહુમાન આપણે કર્યું છે.
Yeah.